તારીખ 15/1/1998 શ્રી વનરાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 258.
આસ્તિક દર્શનમાં અન્ય મતો પણ મોક્ષ ને સ્વીકારે છે, પણ મોક્ષ નું સ્વરૂપ એ દરેક જુદી જુદી રીતે વિચારે છે, કહે છે. યથાર્થ પ્રકારે મોક્ષ નું સ્વરૂપ કેવું છે એ અહીંયા કહ્યું છે કે જે અનુચરિત વ્યવહારથી જીવનું કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું બીજા પદમાં અનુચરિત વ્યવહારથી જે નજીકના વ્યવહારથી સમીપના વ્યવહારથી જીવ કશાય જે પરિણામ કરે ત્યારે એ કર્મને કરે છે એવું જે કર્તાપણું નિરૂપણ કર્યું અને કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, કરતા હોય એનું ભોગતા તો થાય છે. તે કર્મનું ટળવાપણું પણ છે, કર્મ બંધાય છે અને કર્મ ટળે પણ છે, નાશ પણ પામે છે. કેમ કે જે ભાવોથી કર્મ બંધાય છે એવા કશાવાદી ભાવો તેનું તીવ્રપણ હોય પણ તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તેનું મંદપણ દેખાય છે. પછી જે તીવ્ર કસાય છે એ તીવ્ર કસાય વારંવાર ન કરવામાં આવે તો અભ્યાસનો અર્થ શું છે? વારંવાર કરવું તો અનભ્યાસ એટલે વારંવાર નહીં કરવું તે નહીં થવું તે. જો વારંવાર તીવ્ર કસાય ન થાય તેનો અનુભવ કરવામાં ન આવે પોતાપણે પરિચય છે એ અનુભવ સંબંધિત છે, પરિચયથી અનુભવ થાય છે. એનાથી ભિન્ન જ્ઞાનની આત્માનો અનુભવ કરવામાં આવે પણ પોતાપણે કશાયદી ભાવનો અનુભવ ન કરવામાં આવે તો પરિચય તેને ઉત્તમ કરવાથી એટલે તેનો રસમંદ કરવાથી ઉપશમ મંદ રસ કરવો છે તીવ્ર તીવ્ર રસ છે એને મંદ રસ કરવો તેમ કરવાથી તેનું મંદપણ દેખાય છે એ તીવ્ર છે એ મંદતા થાય છે તીવ્રતાની અને તે ક્ષીણ થવા યોગ્ય પણ દેખાય છે. જ્યારે મંદ થાય છે ત્યારે તે નાશ કરી શકાય છે એનો ક્ષય કરી શકાય છે એવું પણ દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. અનંતા જીવોએ એ કશાયાદી ભાવોનો ક્ષય કરે છે એટલે થઈ શકે છે. તે બંધભાવ એ જે તીવ્ર કશાયાદીના બંધભાવો છે તીવ્ર રસવાળા કશાય તે બંધભાવ ક્ષીણ થઈ થી ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહી ગયો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી નાશ પામવા યોગ્ય હોવાથી તેનાથી રહી તેવો જે શુદ્ધ આત્મ સ્વભાવ એટલે પોતાનું સ્વરૂપ એવું સ્વરૂપ અનુસાર દશા થવી તે મોક્ષ પદ છે. જેવું સ્વરૂપ છે એવી જ દશા થવી એને મોક્ષ પદ કહેવામાં આવ્યું છે. સંસાર અવસ્થામાં અને મોક્ષ અવસ્થામાં ફરક શું? સંસાર અવસ્થા છે એ સ્વરૂપથી વિપરીત અવસ્થા છે. જેવો આત્મ સ્વભાવ છે એનાથી વિપરીત અવસ્થા છે. અને મોક્ષ છે એ જેવું સ્વરૂપ છે એવું જ એવી જ અવસ્થા છે, એને મોક્ષ પદ કહેવામાં આવે છે. અથવા બીજી રીતે કહીએ તો કે સંસાર છે એ સદોષ અવસ્થા છે, દૂષિત અવસ્થા છે, અને મોક્ષ છે એ સંપૂર્ણ નિર્દોષ અવસ્થા છે. દોષનો કસાયાદી દોષનો યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે અભાવ થઈ શકવા યોગ્ય છે. અનંતા જીવોએ એવું મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે અને આ જીવ પણ એ કરી શકે છે, શક્યતા છે, અશક્ય નથી. પુદ્ગલ પરમાણુમાંથી સુખ લેવું અશક્ય છે, જ્યાં સુખ નથી ત્યાંથી સુખ પ્રાપ્ત કરવું અશક્ય છે. તો એ જીવ એ પ્રયત્ન કરે છે, અનંત કાળથી એ પ્રયત્ન કરે છે, અને સંપૂર્ણ નિર્દોષતા થઈ શકવા યોગ્ય છે એનો પુરુષાર્થ કરતો. તાત્પર્ય એ છે, અથવા મોક્ષ પદ છે એનો પરમાર્થ એ છે કે આવું મોક્ષ પદ અનંત જીવોએ પ્રાપ્ત કર્યું હોવાથી મારા આત્મા એ પણ કરવા યોગ્ય છે. એનો પુરુષાર્થ જે રીતે થતો હોય, એ કાર્ય જે પદ્ધતિથી થતું હોય, તે પદ્ધતિથી તે કરવા યોગ્ય છે. અને એ કાર્ય કરવા માટે પોતે દ્રઢ નિર્ધાર કરવો જરૂરી છે. કોઈ પણ કાર્ય અમલીકરણમાં ક્યારે આવે એનો જો વિચાર કરવામાં આવે તો, અથવા એક્ઝિક્યુટિવ સ્ટેજમાં ક્યારે આવે કે એનું ફર્મ ડિસિઝન લેવાય ત્યારે, એક નિશ્ચય થઈ જાય કે આ કામ હવે કરવું જ છે, એટલે પછી કામ એ કામ જે રીતે થતું હોય એ રીતે કરવા માટે જીવ પ્રયાસ કરે છે અથવા એ સંબંધીના ઇનિશિયેટિવ્સ લે છે. એ તો પ્રત્યક્ષ બધાને અનુભવ ગોચર છે કે નહીં? એ રીતે મોક્ષપદ છે એ નિર્ધાર કરવાના સ્થાને છે, પછી એ સંબંધીની કાર્ય પદ્ધતિ શરૂ થઈ શકશે. જો એનો નિર્ધાર કરવામાં ન આવે તો એ સંબંધીનું કોઈ કાર્ય શરૂ નહીં થાય. બીજું કે અવળો નિર્ધાર જીવનો અનાદિથી ચાલુ છે, એ નવો કરવાનો નથી. સંસારના કાર્યો કરીને સંસારમાં પરિભ્રમણ કરવું, એ સંસારના કાર્યો કરવાનો તો નિશ્ચય છે જ, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, તો બધું ઊભું છે. કે જ્યાં સુધી એ નિર્ધાર બદલવામાં ન આવે ત્યાં સુધી જીવના સંસાર પરિણામ છે એ નિરસ્પણાને ન પામે યથાર્થ પ્રકારે. એટલે શક્યતા જોઈને એનો નિર્ધાર કરવો જોઈએ. મુમુક્ષુની ભૂમિકાનું એટલું કાર્ય છે. જ્ઞાનીની ભૂમિકાનું કાર્ય મોક્ષ માર્ગમાં શ્રદ્ધાના બળે આગળ વધવાનું છે, સ્વરૂપ શ્રદ્ધાના બળે આગળ વધવાનું છે. એ રીતે કાર્ય પદ્ધતિમાં બે વિભાગ છે, એક મુમુક્ષુને યોગ્ય અને એક જ્ઞાનીને યોગ્ય. સમજણ એટલી જોઈએ કે આ સંસારના દુઃખો ક્લેશ હવે મારે કોઈ ભોગે નથી જોઈતા. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીની પર્યાયો અનંતવાર દુઃખી થઈને ભોગવી છે, હજી પણ અન્ય જીવોની પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે છૂટવું હોય તો છૂટવામાં તેની તીવ્રતા આવે, એટલે નિર્ધાર થાય. એ તીવ્રતાને વેદના અને ચિંતા કહેવામાં આવે છે. એ પાંચમો પદ થયો. છઠ્ઠો પદ, તે મોક્ષનો ઉપાય છે. ધાર્મિક સંપ્રદાયમાં મતમતાંતર આ જગ્યાએ થયા છે. જીનેન્દ્ર પરમાત્મા મંદતા મુમુક્ષુ કી ભૂમિકા મેં ભી હોતી હૈ ઓર જ્ઞાની કી ભૂમિકા મેં ભી હોતી હૈ. દરજ્જા અલગ અલગ હૈ,
અનંતતા
મેં બંદી. જ્ઞાની કી ભૂમિકા મેં અનંતતા મેં બંદી કા નાશ હોયેગા. ફિર ઉપર કે ગુણસ્થાન મેં પ્રત્યાખ્યાન વર્ણે કા નાશ હોયેગા. ફિર અપ્રત્યાખ્યાન વર્ણે કા સંજલન કા નાશ હોને સે મોક્ષ પદ કી પ્રાપ્તિ હોયેગી. ઇસકે પહેલે ઉસકા રસ ટૂટતા હૈ. અનંતતા મેં બંદી કા ભી રસ ટૂટતા હૈ, રસ મંદ હોતા હૈ. ऐसी बात है,
मुक्तता की भूमिका में रसमंद होता
है. हाँ, रसमंद होता है. रसमंद हुए बिना वो उपशम नहीं हुए. प्रथम सम्यक दर्शन उपशम सम्यक दर्शन होता है. तो उसमें मिथ्यात्व की तीन और अनंतानुबंधी की चार, सातों प्रकृतियों का उपशम हो जाता है और सम्यक दर्शन की प्राप्ति होती है. इसलिए उसको उपशम सम्यक दर्शन कहने में आता है. अंतर्मुखता के काल में यानी निर्विकल्पता के काल में बुद्धिपूर्वक का कषाय नहीं होता, अबुद्धिपूर्वक का रहता है, जिसका अनुभव मालूम नहीं पड़ता. ज्ञानी को भी मालूम नहीं पड़ता. उतनी सी बात है. छठा पद का विषय है, मोक्ष का उपाय है. मोक्ष नो उपाय छे. उपाय नी बाबत मा जिनेश्वर देवे जे उपाय कयो छे एज ज्ञानीए कयो छे. अने ज्ञानीए जे उपाय कयो छे ए एक ज प्रकारे छे. उपाय कहो, मार्ग कहो, इलाज कहो, बधुं एक अर्थ छे. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. માર્ગ કયો કે પંથ કયો? પરાસ મેળવવા પંથ શબ્દ વાપર્યો છે. એ એક જ પ્રકારે છે. એનું કારણ શું છે કે આત્મા જે વસ્તુ છે એનું કોઈ વૈજ્ઞાનિક સ્વરૂપ છે ગુણધર્મ અનુસાર. અને એ ગુણધર્મ અનુસાર એના વિજ્ઞાન અનુસાર એની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનની અંદર જે રીતે કાર્ય થતું હોય એ રીતે જ થાય, કેમ કે એને ગુણધર્મ અનુસાર થાય છે. એમ કે શેરો શેરાની રીતે થાય, બીજી રીતે કરવા જાય તો બગડે. રોટલી રોટલીની રીતે થાય, બીજી રીતે કરવા જાય તો બગડે. અનુભવ સિદ્ધ છે. એવી જ રીતે જીનેશ્વર દેવે જે ઉપાય કર્યો, સાધ્યો, જે માર્ગે ચાલ્યા એને જીનમાર્ગ કહેશે. અને જીનમાર્ગે ચાલવું, જીનેન્દ્ર ભગવાનને અનુસરવું એ જ હિતાવહ છે. પોતે અલ્પજ્ઞ છે, જીનેન્દ્ર ભગવાન સર્વજ્ઞ થયા. સર્વજ્ઞ થયા પછી એમણે મોક્ષ માર્ગ પ્રકાશ્યો દિવ્ય ધ્વનિમાં. જુઓ, એ જીવો, હું આ રીતે ચાલ્યો છું, આવો ઉપાય મેં કર્યો છે, તમે પણ આવો જ ઉપાય કરો. અને એવો ઉપાય કરવાને બદલે બીજો જુદો ચીલો ચાતરવો એ જીનમત થી વિરુદ્ધ થવા બરાબર છે.
એમનું મત છે, એમણે પ્રકાશો. એટલે આપણે જીવ મત છોડીને કોઈ ઉપાય કરે એને અન્ય મત કહીએ છીએ. શું કહીએ છીએ? અન્ય મત કહીએ છીએ. તો એ એક જ પ્રકારે છે, વિજ્ઞાન હોવાથી તે એક જ પ્રકારે છે. એ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં સૂત્ર આપી દીધો કે એક હોય ત્રણ કાળના પરમાત્મ પંથ. પછી કોઈ બીજી રીતે કરે છે અને એ બરાબર કરે છે એવું સાબિત કરવા માટે જુદી જુદી યુક્તિઓ અપનાવે છે. જુઓ ભાઈ, આઠ છે ને એ ચાર પ્રકારે થાય. સાતમાં એક ઉમેરીએ તો પણ આઠ થાય, છ માં બે ઉમેરીએ તો પણ આઠ થાય, ત્રણ માં પાંચ ઉમેરીએ તો પણ આઠ થાય, અને ચાર માં ચાર ઉમેરીએ તો પણ આઠ થાય. માટે આઠ ચાર પ્રકારે થાય. એમ એક જગ્યાએ જવું હોય તો પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણથી ગમે તે રીતે જઈ શકાય. માટે જુદા જુદા માર્ગ હોય તો એનો કઈ વાંધો નહીં. આવું કેટલાક વિચારે છે તે યથાર્થ નથી. શું એ યથાર્થ નથી? કેમ કે અહીંયા બે જ દિશા છે. મોક્ષ માર્ગની દિશા અંતર્મુખ છે, અને એ સિવાયના બંધ માર્ગની, સંસાર માર્ગની દિશા બહિર્મુખ છે. ત્રીજી દિશા છે અને એટલે એમાં ઓલી બધી યુક્તિઓ લાગુ પડતી નથી. એમાં એવું બને છે કે સાધનાનું ઉત્કૃષ્ટ અંગ છે ધ્યાન અને યોગ. શું છે? ધ્યાન અને યોગ. પૂર્વક્રમને અનુસર્યા વિના, એટલે સાયન્ટિફિકલી પ્રોસેસ થયા વિના કોઈ સીધું ધ્યાન કરે છે, ધ્યાન કેન્દ્રોમાં જાય છે અને ધ્યાન શીખડાવે છે. શું? અને એ વખતે એને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આત્મશાંતિનો અનુભવ કોઈ દી કર્યો નથી. એટલે આત્મશાંતિ અને માનસિક શાંતિને ડિસ્ટિંગ્વિશ કરવાનું પણ એની પાસે કોઈ સમજણ નથી, જ્ઞાન નથી. પછી નથી લીધું એટલે એ શું કરે છે? ફરી ધ્યાન કરવા બેસે છે, ફરી ધ્યાન કરવા બેસે છે, રોજ પ્રેક્ટિસ કરે છે. એમને બતા કરતા થઈ જશે, એવો કોન્સેપ્ટ ઉભો થઈ જાય છે. પણ મને જે શાંતિનો અનુભવ થયો છે એ બરાબર છે એ વાત હું મૂકવા તૈયાર નથી. કોન્સેપ્ટ થઈ ગયા પછી આવી એક પરિસ્થિતિ ઊભી થાય છે, એને છોડાવવું મુશ્કેલ છે. બેંગ્લોરમાં આપણે ચર્ચા થઈ, શું મોક્ષભાઈ સ્વાધ્યાયમાં આવતા હતા, ધ્યાન કરતા હશે, ધ્યાનમાં એમને સારી એવી શાંતિનો અનુભવ થતો હશે. એટલે ક્રોસ ક્વેશ્ચન ઘણા કરતા હતા એ વિષયમાં, ઘણા પ્રશ્નો ઉઠાવતા હતા. અને એમણે એ દ્રષ્ટાંત આપેલો કે ભાઈ એક ઝાડ ઉપર જવું હોય તો પક્ષીઓ કોઈ પૂર્વમાંથી આવે, કોઈ પશ્ચિમમાંથી આવે, કોઈ ઉત્તરમાંથી, કોઈ દક્ષિણમાંથી આવે. કીડી છે નીચેથી ઉપર ચડે. શું એમ ઘણા રસ્તા હોઈ શકે? આખા તો ઝાડ ઉપર બેસવું છે, જવું છે, પહોંચવું છે. ત્યારે બધા ઘણા રસ્તાથી પહોંચી શકાય. એમ કેમ આપણે ના કહી શકીએ કે ન પહોંચી શકાય? એને માણસને દાખલો એવો લાગે. વાત તો કઈ પડે પણ ચડે, પડે પણ ચડે, સૂત્ર ગાથાનો અર્થ કેવો છે? ચડે રૂપ એક ધારા પોતાના પુરુષાર્થે, જેવી રીતે કીડી ક્રમે ક્રમે ચડીને વૃક્ષ ઉપર રહેલા ફળને પોપટની માફક સહેલાઈથી ગ્રહણ કરે છે, તેવી જ રીતે પોતાના એક જરા પુરુષાર્થના ક્રમે કરી મનુષ્ય પોતામાં રહેલા પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપને પામી તેનું સ્મરણ ચિંતન ધ્યાન સહેલાઈથી કરી શકે છે. સુચિદ્રૂપના ચિંતનથી પરિણામે અનેક સમાધિ સુખમય મુક્ત સ્વરૂપ પામીને અત્યંત કૃતાર્થ રૂપ ધન્ય રૂપ બને છે. શુદ્ધ ચિદ્રૂપ નિજ નિર્મળ અધ્યાત્મ તત્વના ધ્યાનથી સ્વરૂપ સુધી પ્રાપ્તિ થાય છે. તે ધ્યાન ક્રમાગત અને અક્રમાગત એમ બે પ્રકારે છે. સદગુરુ આદિના સદબોધને બહુ પ્રકારે શ્રવણ કરીને તથા અનેક સત્શાસ્ત્રોનો વારંવાર અભ્યાસ કરીને તેના પરિણામ રૂપે જે આત્મવિચારણા જાગી આત્મધ્યાનની પ્રાપ્તિ થાય તે ક્રમે ક્રમે પ્રાપ્ત થતા ધ્યાનને ક્રમાગત ધ્યાન કહ્યું છે. સદગુરુ આદિના સદબોધને બહુ પ્રકારે શ્રવણ કર્યા સિવાય તેમજ વિશેષ પ્રકારે બહુ શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યા સિવાય શ્રી જીનેન્દ્ર ભગવાનના સર્વ સદબોધ અને સર્વશાસ્ત્રના રહસ્યના સાર્વભૂત મર્મભૂત એવા સદગુરુના કેવળ એક વચનના અવલંબને જે આત્મધ્યાન પ્રગટે છે તે અક્રમાગત ધ્યાન કહેવાય છે. જેમ કે સદગુરુ આપે એક જ વચન મંત્રાક્ષર મા ઋષ મા પુરુષ આરાધતા બીજા કાંઈ પણ શ્રવણ કે અભ્યાસ વિના શ્રી શિવભૂતિ મુનિ શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તે અક્રમાગત ધ્યાન કહેવાય છે. સત્પુરુષના એક પણ વચનને સમય પ્રકારે આરાધતા યાવત મોક્ષ થાય છે એવું જ્ઞાનીના વચનનું સામર્થ્ય જાણે તેને અપૂર્વ પ્રમેયને પરમ ઉલ્લાસપૂર્વક આરાધવામાં તત્પર થવામાં મુમુક્ષુ જેવો સદાય જાગ્રત રહે. હવે એ વાત શું છે? તત્વ જ્ઞાન તરંગીણી છે ને, આમાં જે વાત છે ને તત્વ જ્ઞાન તરંગીણીમાં, એમાં જુદા જુદા જીવોની યોગ્યતાનો વિષય લીધો છે. પણ એનો અર્થ ક્યારે એવો પણ નથી કે ધ્યાનમાં અંતર્મુખતા સિવાય પણ બીજું પણ કાંઈ થાય. શાસ્ત્ર સાંભળીને શું અંતર્મુખ થાય અને એક વચનથી પણ અંતર્મુખ થાય, એમાં કોઈ બે માર્ગ નથી, બે ઉપાય નથી. એ વાત અમે બદલતી નથી. શું એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, એ વાત કઈ બદલાતી નથી. કહેવાનો મતલબ શું છે? મનુષ્ય હોય, ચાર ગતિમાં કોઈ પણ જીવ હોય, સ્વરૂપ સાક્ષાત્કાર અને સમ્યક દર્શનના સમયે સ્વરૂપ ધ્યાન રૂપ સ્વરૂપ લીનતા અવશ્ય હોય છે. અને એ ત્રણેય ગુણની સદા જ્ઞાન ચારિત્રની અંતર્મુખ દશા છે. પુરુષાર્થની પણ અંતર્મુખ દશા છે, અનંત ગુણોની પણ અંતર્મુખ દશા છે. શું એમ થવામાં પૂર્વ શરત બે છે. એક પોતાના સ્વરૂપની ઓળખાણ થવી, તે પછી એક વચનથી ઓળખાણ થાય કે અનેક શાસ્ત્રોમાંથી ઓળખાણ થાય, પણ ઓળખાણ તો થવી જ જોઈએ. જ્યાં સુધી પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ રૂપ બીજું સંકેત ન થાય ત્યાં સુધી કોઈને ત્રીજો સંકેત થાય એવું કોઈ દિવસ બને નહીં. અને એ પણ એક શરતને આધીન છે કે એવી સ્વરૂપની ઓળખાણ સત્પુરુષની ઓળખાણ થયા વિના કોઈને થાય નહીં. પહેલો સંકેત છે. ઈ ક્રમ પણ ક્યાંય બદલાતો નથી. શું એ ક્રમ પણ બધે જળવાઈ રહ્યા છે. અનંતા જ્ઞાનીઓ થયા અને અનંતા થશે, આમાં કઈ ફેરફાર નહીં
થાય. એટલે
અમારી પાસે તો એટલો સમય નહોતો. ઉઠતા ઉઠતા મને એક પ્રશ્ન, મારે એક પ્રશ્ન પૂછવો છે, કેમ કે ઘરના એ બંને માણસો કપલ આપણા સ્વાધ્યમાં આવતા હતા, મને વચ્ચે ચર્ચા વાતચીતો તો થતી જાય. બેન છે એ મુમુક્ષુના દીકરી કોઈ હતા, અને એના ભાઈ છે એ કન્નડ પ્રાંતના, ત્યાં કન્નડ લોકમાંથી લવ મેરેજ કરેલા હતા. એ હું જૈન નહોતા, વૈષ્ણવ હતા. બંને વચ્ચે ચર્ચા થતી હોય, બે ત્રણ સ્વાધ્યાય એ લોકોએ એટેન્ડ કર્યા. પછી એને ત્યાં ચા પાણી પીવાનું નક્કી થયું, એટલે ત્યાં જઈને ઘરે ગયા. ચા પાણી પીધા પછી ઉઠવાની તૈયારી હતી, એમાં એમણે પ્રશ્ન કાઢ્યો કે મારે એક પ્રશ્ન કરવો છે. પછી એ પ્રશ્ન કાંઈ પતેવું તો હતું નહીં, પ્રશ્ન તો ઘણા એમના નીકળ્યા. પણ ત્યારે એક પ્રશ્ન કર્યો કે કાંઈક અનુભવની વાત કરો, કે સ્વાનુભવ છે તેનું સ્વરૂપ શું. સીધો પ્રશ્ન એ હતો એમનો, એ અનુભવની વાત કરો, સ્વાનુભવ છે એનું સ્વરૂપ શું છે, આત્મા કેવો છે, સ્વાનુભવમાં આત્મા કેવો છે. આત્મા પોતે સ્વાનુભૂતિ સ્વરૂપ જ છે, આત્મા પોતે સ્વાનુભૂતિ સ્વરૂપ છે, એ સ્વરૂપનો અનુભવ થાય છે, એને સ્વાનુભવ કહીએ. એમ આપણે ટૂંકામાં પતાવું હતું, પણ પછી તો કઈ એમને મેળ ખાતો નહોતો. એનું કારણ શું છે? મેળ નથી ખાતો. એનું કારણ કે જે આત્મજ્ઞાન અને આત્મધ્યાન સિવાયનો જે ધ્યાનનો પ્રકાર છે, એમાં ધ્યાનનો વિષય આત્મા નથી હોતો. પણ એકાગ્રતાને ધ્યાન કહેવાય છે, એટલે કોઈને કોઈ યુક્તિના અવલંબનથી, કોઈને કોઈ કાર્ય પદ્ધતિના અવલંબનથી મનની એકાગ્રતા, પરિણામોની ચંચળતા ઘટાડીને એકાગ્રતા સાધવાનો પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રયોગને એ ધ્યાન કહે છે. એમાં ચંચળતા ઘટે છે, નો ડાઉટ. અને ચંચળતા ઘટે છે એટલે જ માનસિક શાંતિનો અનુભવ થાય છે. આત્મશાંતિનો અનુભવ નહીં હોવાને લીધે એ આત્મશાંતિ અને મનની શાંતિ વચ્ચે શું તફાવત છે એને એ લોકો તો સમજી શકે નહીં. એ તો મનની શાંતિને જ આત્મશાંતિને આત્મસાક્ષાત્કાર માની બેસે. એટલે અંતર્મુખ પણ શું અને બહિર્મુખ પણ શું એ પણ એ સ્પષ્ટપણે નથી સમજી શકતા. બીજું કે ચાહે તિરિયન્સ હોય કે ચાહે મનુષ્ય હોય, બીજું સંકેત થતાં ભેદજ્ઞાન જે શરૂ થાય, એ ભેદજ્ઞાનના પ્રોસેસ વિના કોઈને સ્વાનુભવ ન થાય. તિરિયન્સ હોય કે મનુષ્ય હોય, નારકી હોય કે દેવ હોય, તો એ ભેદજ્ઞાનનો વિષય દિગંબર જૈન સાહિત્ય સિવાય ક્યાંય સાહિત્યમાં આવી નથી, ચર્ચામાં તો હોય ક્યાંથી. વિજ્ઞાનનો વિષય ક્યાંય નથી, કોઈ ધ્યાન કેન્દ્રમાં નથી, ક્યાંય નથી. કોઈને કઈ આઈડિયા નથી, કોઈ ખબર નથી, એનો પ્રયોગ કેમ થાય એ ખબર નથી. શું એટલે આખો સમય સાર એ વિજ્ઞાનના પ્રયોગ ઉપર જુદા જુદા એંગલથી પ્રકાશ પાડ્યો છે આચાર્યએ, અને સ્વાનુભવ કેવી રીતે થાય એ વાતનો પ્રોસેસ એમને સ્પષ્ટ કર્યો છે સમયસારમાં. કોના માટે? નિકટવર્તી શિષ્યજન માટે. કોના માટે? નિકટવર્તી શિષ્યજન માટે, જે એ ભૂમિકામાં એ સ્ટેજમાં આવી ગયો છે એને એ પ્રયોગ સમજાય છે. એ પ્રયોગ કરવા એ યોગ્ય હોય છે, યોગ્યતાવાન હોય છે, તેથી તે કરે છે, કરી શકે છે, અને એનું ફળ એને મળે છે. બાકી બીજાનું એમાં કામ નથી, એવી વાત છે. શું કહે છે કે આ જે મોક્ષનો માર્ગ છે એ પોતાની મતિ કલ્પનાથી જીવો કલ્પે છે અને એ પ્રસિદ્ધ કરે છે, એને અનુસરનારાઓ બીજા મળે છે, ત્યારે એક જુદો સંપ્રદાય જૈન મતથી જૈન સિવાયનો જુદો સંપ્રદાય ઊભો થાય છે. જૈનોની અંદર પણ જે અનેક સંપ્રદાય છે એમાં પણ આ જ કારણ છે કે મૂળ માર્ગ છોડીને, મૂળ ઉપાય છોડીને બીજા ઉપાયથી કરવામાં જે લોકોએ સિદ્ધાંતો બાંધ્યા અથવા અભિપ્રાયો ભર્યા અને એને અનુસરનારા મળ્યા, એ પંથ ચાલ્યો જુદો, એ જુદી રીતે ચાલ્યો. બાકી આ વિશ્વમાં બે જૈન હોય શકે જ નહીં. કૃપાલદેવ લખે છે ને, જેમ એક જ્ઞાનમાં બે તરવાર હોય શકે નહીં, એમ આ વિશ્વમાં બે જૈન જ ન હોય શકે. જૈનના નામે બે વાત ચાલે જ નહીં, એક જ વાત ચાલે. કે આ એ વિષયનું એક કમ્પ્લીટ સાયન્સ છે, અનુભવ સિદ્ધ થયેલું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનને સમજે તો પોતાની વાત મૂકી દે, આત્માર્થી હોય તો. નહીં તો કોઈનો પંથ ચલાવવો હોય, માનાદી કસાય પોષવા હોય તો એ ગમે તેમ કરે, અને એના પુણ્ય અનુસાર એને અનુસરનારા પણ પડી જાય. જૈન છે એ મૂળ વાત સંપ્રદાય વાચક નથી, ગુણ વાચક છે. શું છે એ? ગુણ વાચક છે. જન્મતા નથી પણ જન્મા પછી સાધુ થાય છે, એમ જન્મા પછી જૈન થાય છે. જૈનના નામથી ભટકવાની જરૂર નથી. જૈન એટલે શું એ પૂછાય ને, તો ગુરુ પછી વાંધો, પછી કોઈ વાંધો નહીં. જૈન શબ્દનો ગુણવાચક અર્થ કરો એટલે પછી કોઈ મારો વાંધો નહીં. તે મોક્ષ નો ઉપાય છે, જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભળે નહીં. સમયે સમયે કર્મબંધ થાય છે, જો થયા જ કરે તો નાશ કેવી થાય? પણ કર્મબંધ થી વિપરીત સ્વભાવ વાળા એવા જે જ્ઞાન દર્શન સમાધિ, જ્ઞાન દર્શન ને ચારિત્ર મોક્ષ માર્ગ, પછી એના કારણરૂપ વૈરાગ્ય નિરસ્તા અને ભક્તિ, ભક્તિ એટલે એ જ્ઞાન દર્શન ચારિત્ર નો બોધ આપનાર પ્રત્યે ઉપકાર બુદ્ધિ. શું આદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધન ના બળે કર્મબંધ પહેલા શિથિલ થાય છે. શું થાય છે? કર્મબંધ પહેલા શિથિલ થાય છે, ઉપશમ પામે છે, એટલે એનો રસ તૂટી જાય છે, અને પછી ક્ષીણ થાય છે, ક્ષય થાય છે. માટે તે જ્ઞાન દર્શન સંયમાદી મોક્ષપદના ઉપાય છે. માટે જ્ઞાન દર્શન ચારિત્ર છે એ મોક્ષ પામવાનો ઉપાય છે. તત્વાર સૂત્રમાં ઉમાસ્વામી મહારાજે પહેલા અધિકારનું પહેલું સૂત્ર જે લખ્યું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ એક જ પ્રકારે મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગમાં સમય દર્શન પણ હોવું જોઈએ, સમય જ્ઞાન પણ હોવું જોઈએ, સમય ચારિત્ર પણ હોવું જોઈએ. એટલે સ્વરૂપ લીનતા, અને માત્ર લીનતા મનની થઈ કોઈ કલ્પનામાં, માત્ર અનુભવ છે મોક્ષ માર્ગ છે એમ નહીં. એને સમય દર્શન શું છે ખબર જ ન હોય. એવું ધ્યાન કરનારને સમય દર્શનનો પ્રશ્ન પૂછો એ નહીં જાણતા, કે બધી વાત આપણે અજાણે છે એ અમે જાણતા. બુદ્ધાની વાત એ છે સમ્યક દર્શન, કેમ કે એ શ્રદ્ધાના બળે જ મોક્ષ માર્ગમાં સાધક આગળ વધે છે. એ સમ્યક દર્શનની જ ખબર ન હોય. આજે વર્તમાનમાં સંપ્રદાયની અંદર પણ સમ્યક દર્શનનો વિષય નથી ચાલતો. સમ્યક દર્શનનો વિષય નથી ચાલતો. અન્ય મતમાં તો ક્યાંથી ચાલે? જૈન સંપ્રદાય જેવું નામ છે અહીંયા પણ સમ્યક દર્શનનો વિષય નથી ચાલતો. આ પણ એ પછી તો પોતાની કલ્પના પ્રમાણે ચાલ્યું નહીં ને. બરાબર છે, તેમાં આત્મા કોણ આવો? એમાં આત્મા કોણ આવો? આત્માનું દર્શન એટલે સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન કે સમ્યક જ્ઞાન, અને આત્મલીનતા સ્વરૂપ જે નિશ્ચય એટલે ખરું ખરું ન હોય તો ઉચ્ચારણ વ્યવહાર ક્યાં થવાય? જ્યાં ખરું જ ન હોય ત્યાં વ્યવહાર ક્યાં થવાય? એટલે એ વાત તો નિશ્ચય શબ્દ ને ખબર નથી. નિશ્ચય એટલે વાસ્તવિક, વાસ્તવિક એટલે ખરું. એ જ જેને ખબર ન હોય સાચો ઉત્પન્ન, એ પેલા નિશ્ચય નથી ને વ્યવહાર એ નથી, વ્યવહાર આભાસ છે. એટલે એ વિષયની અંદર આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને છોડીને અનેક પ્રકારે જે મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવે છે તે જૈન મત નથી પણ હિન્દુ મત છે. સંક્રમ સમજવા યોગ્ય છે. પછી નામ ભલે ગમે, આપે જૈનનું આપે કે અજૈનનું આપે, એ વાત છે મૂળમાં. હા, તો એ કઈ મનોજય છે એ નથી, કઈ ખરેખર કઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો આ એક જ પ્રકારે છે. એટલા માટે એમણે આત્મસિદ્ધિ શાસ્ત્રોમાં સૂત્ર નાખ્યું છે શું, અને મૂળ માર્ગમાં પણ એમણે એ જ વાત લીધી છે, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન અને આત્માનું ચારિત્ર, એને મૂળ માર્ગ કયો છે. આત્મસિદ્ધિમાં પણ એ જ વાત લીધી છે અને એક જ પ્રકારે છે. ત્રણેય કાળે, ચોથા આરામાં, પાંચમા આરામાં, બંને આરામાં એક જ પ્રકાર છે. પહેલા, બીજા, ત્રીજા અને છઠ્ઠા આરામાં તો ધર્મ મોક્ષ માર્ગ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કે ભરત ક્ષેત્રમાં પણ એક જ પ્રકારે છે, બે પ્રકારે નથી. આમ મોક્ષનો ઉપાય યથાર્થ પ્રકારે સમજીને ગુરુ ગમે પોતે એનો પ્રયત્ન અને પુરુષાર્થ કરવો જોઈએ. હવે પછીના પેરેગ્રાફમાં કૃપાલુદેવે સ્વાનુભવનું સ્વરૂપ વિસ્તારથી બહુ સુંદર રીતે નિરૂપણ કર્યું છે. આવું નિરૂપણ જેને સ્વાનુભવ હોય તે જ કરી શકે, બીજા ન કરી શકે, એવું સરસ નિરૂપણ કર્યું છે. કે એ છ પદ જેને સિદ્ધ થયા એને શું થયું? તો કે એને સ્વાનુભવને સમ્યક દર્શન થયો. તો કે સ્વાનુભવને સમ્યક દર્શન થયું ત્યારે એને શું થયું? તો કંઈ સાંભળો, એને શું થયું એ વિચારવા જેવું, સમજવા જેવો વિષય. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ છ પદ અત્રિશ સંક્ષેપમાં જણાવ્યા છે. આ પત્રમાં સંક્ષેપમાં એની વ્યાખ્યા કરી છે. સમીપ મુક્તિ નામી જીવને, કોને? જે હવે આસન ભવ્ય છે, ભવ્ય છે, હવે જેની ભવ્યતા પાકવાની સ્થિતિ બહુ નજીક થઈ ગઈ છે, સમીપ થઈ ગઈ છે. હા, પાત્રતા હે ઓય સમીપ મુક્તિગામી, એવા સમીપ મુક્તિગામી જીવને, લાયક જીવને, સુપાત્ર જીવને સહજ વિચારમાં તે સ્વપ્રમાણ થવા યોગ્ય છે. એ સહેજે વિચાર કરતા માન્ય કરી લેશે. અને જે સમીપ મુક્તિ નામી નહીં હોય એમાંથી ચુક્કા ઉઠાવશે, આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ. જયારે જે સમીપ મુક્તિ નામી છે એને તો એમ થશે બરાબર વાત કરે છે, સીધું એને બેસી જશે. કેમ કે એને બીજા બધા વિપરીત સંસ્કાર દૂર કરેલા છે. જેને વિપરીત સંસ્કાર દૂર નથી થયા એને અનેક પ્રકારે તર્ક વિતર્ક ઉત્પન્ન થાય છે. સહજ વિચાર માટે સ્વપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે અને એને એકદમ એનો નિશ્ચય થઈ જાય છે. આમ જ છે, આ નિશ્ચય ખરેખર આમ છે, નિશ્ચય રૂપ એટલે ખરેખર વાસ્તવિક સાચો આમ જ છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે અને આ સ્વપદનો માત્ર વાંચી જવું નહીં, કંઠસ્થ કરી જવું નહીં, પણ એની અંદર વિસ્તાર થાય છે, એ વિષયનો એક એક વાતનો વિસ્તાર થાય છે, અને એ વિસ્તાર થતાં તેની ઉપાદેયતા, તેની યથાર્થતા સંમત થાય છે, એ જાતનો વિવેક પ્રગટે છે. આ સોફન પદ અત્યંત સંદેહ રહીત છે, ક્યાંય સંદેહ શંકા પડે એવી વાત આમાં ક્યાંય નથી. અત્યંત સંદેહ રહીત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે, એમ ભગવાને એ વાત પરમ પુરુષ કે એટલે ભગવાન ભગવાને એ વાત નિરૂપણ કરી છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે, એમાંથી શું કાઢ્યું કે આ છ પદનો સરવાળો નિજ સ્વરૂપ સમજવા માટે છે. શું એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાના અર્થે કયો છે? અનાદિ સ્વપ્ન દશાની લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશે છે. મેં પ્રકાશે છે એમને, બીજા જ્ઞાની પુરુષો પણ આ ઉપદેશ પ્રકાશ્યો છે. શું કરવા? કે સ્વપ્ન દશાને લીધે, સંસાર દશાને સ્વપ્ન દશા જ્ઞાની કહે છે. અને મેં સવારે વોકિંગ માર્યો ને, એક ભાઈ આવે છે, વિનંતી છે, પણ કઈ નહીં, કઈ દ્રષ્ટાંતો ની વાત કરે તો કે એક ખેતર ની અંદર એક ખેડૂતના છોકરાને સર્પ કરી રહ્યો, એટલે બધા દોડી અને એના બાપને ગૂંચ્યું હતું. એના બાપ ખેતર ની અંદર ક્યાંય ખાટલો નાખીને સૂતો હતો, એને જગાડ્યો, જગાડીને એમ કીધું કે તમે જલ્દી ચાલો, તમારા દીકરાને ગંભીર પરિસ્થિતિ માંદગીની થઈ છે, ઓચિંતે મરી ગયો છે, એમ ન કીધું, જલ્દી શોપ ના એટલે એ દોડીને આવ્યો. એને જોયો એટલે એ રોતો હતો, શું રહ્યો નહીં, રહ્યો ને એટલે બધાને એમ થયું કે કેમ રોતો નથી. એને પૂછ્યું કે તમને શું થાય છે, કેમ તમે રોતા નથી, તમારો છોકરો મરી ગયો તમે એકા? તો કે વાત એમ હતી કે તમે મને ઉઠાવ્યો ત્યારે મને એક સપનું ચાલતું હતું, એમાં હું એક રાજા હતો, મારા સાત રાણીઓ હતી, એક એક થી સુંદર, અને એક એક રાણીને એવા સરસ દીકરા હતા, એવા સાત દીકરા હતા મારા, અને મને એટલું બધું ત્યાં સપનામાં સારું લાગતું હતું કે આ હા હા આવા મજાનો હું રાજા, આવી મજાની રાણીઓ, આવા મારા કુંભરો, હા તમે મને અચિંતો જગાડ્યા ને એમાં મારું આખું સ્વપ્ન છે ડિસ્ટર્બ થઈ ગયો, મારી મજા મારી ગઈ. એમ એ સાત છોકરાને હું ગૂંતું છું, હું આને રહું કોલા ને રહું, શું કીધું એને, મારે ખસતું નથી, હું રાજા હતો અને મારા આ રાણીઓ હતી, મારા આવા કુંવરો હતા, એ એક હારે તમે બધાને ખલાસ કરી નાખ્યા મને જગાડીને, હવે હું એને રહું કે આ મરી ગયો ને રહું, કે તાત્પર્ય શું છે કે આ સંસાર સ્વપ્ન જેવો છે. અનંતા કુટુંબ થયા, અનંતા કુટુંબમાં અનંતા મર્યા, અનંતા જન્મ્યા, તારે કોની આરે મમત્વ કરીને સંસાર વધારવો છે, એટલે બધું સ્વપ્ન જેવું છે, ઘડીકમાં એ સ્વપ્ન પૂરું થઈ જશે. અને જુઓ આયુષ કેટલું ઝડપથી ગયું, ગયું ઘડીકમાં આટલા વર્ષ થઈ ગયા એમ લાગે, બસ આટલા બધા વર્ષ થઈ ગયા, પછી ઉપર ઓલું સીલિંગ છે, માથું ભટકાય એવું છે કે થોડા ટાઈમમાં હવે લાઈટ ઓફ થવાને છે, એટલે જલ્દી પૂરું થઈ ગયું એવું લાગ્યા કરે, એ બધું સપનું છે અને એ પૂરું થઈ જવાનું છે. એ વાત કરે છે કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ કે આ કુટુંબ મારું, આ બધા મારા, મમત્વ ભાવ એ નિવૃત્ત થવાને અર્થે, એ છૂટી જવા માટે આ છ પદ ની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશે છે. તે સ્વપ્ન દશાથી રહીત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્ર માટે જાગૃત થઈને સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક દર્શન પ્રાપ્ત થયે સ્વ સ્વભાવ રૂપ મોક્ષ ને પામે. સમ્યક દર્શન થાય એટલે મોક્ષ થાય થાય ને થાય એની સાથે જોડાયેલો છે. સહજ માત્રમાં એમ જ થવાનું છે. એટલે એ સ્વપ્ન દશાથી રહીત માત્ર પોતાનું ધ્રુવ સ્વરૂપ છે, એકરૂપ સ્વરૂપ છે, જેમાં આ કઈ સંસાર નથી ને કોઈ સંબંધો પણ નથી. કેવળ અસંગ તત્વ છે પોતે, પોતે કેવળ અસંગ ચૈતન્ય છે. એ ચૈતન્યમાં કઈ ભળતું કરતું નથી. જુઓ ને અત્યારે હું ભળ્યું છે, ગત ભાવના અનંત ભાવના અનંત સંબંધીઓમાંથી શું રહ્યું અત્યારે. આ આત્મા અસંગ ચૈતન્ય દશાએ રહેલો છે. અત્યારે પણ એ મમત્વ કરે તો પણ અસંગ ચૈતન્ય છે, ને ન મમત્વ કરે તો પણ અસંગ ચૈતન્ય છે. એવું પોતાનું જે સ્વરૂપ છે એમ જો પરિણામ કરે તો એ સ્વરૂપની જાગૃતિ રૂપ સહજ સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ અને મોક્ષને પણ પામે. એટલું કયા પછી એમણે એ અનુભવથી કેટલો લાભ છે અને એ અનુભવ કેવા પ્રકારનો છે એનું બહુ સુંદર વર્ણન કર્યું છે. એ જરા વિસ્તારથી આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં જોઈશું. Oh.